ઓડિયો ફરજિયાત પ્રારંભિક સંગીત અને લાઇન એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે મતલબ કે ફક્ત એક ટેક જાયન્ટને જ નહીં પણ કોર્પોરેટ લીડરશીપની આખી વિચારધારાને જાણે રિફ્રેશ કરી દીધી. સત્ય નડેલાનું પુસ્તક હિટ રિફ્રેશ.
હા, બરાબર. અને આ કોઈ સામાન્ય સીઈઓની આત્મકથા નથી, ખરું ને? આ તો એક આખી સંસ્થાના પુનર્જન્મની વાત છે, એમની સંસ્કૃતિને યુનો મૂળમાંથી બદલવાની વાત, અને સૌથી મહત્વનું સહાનુભૂતિ, એને કેન્દ્રમાં રાખીને નેતૃત્વ કરવાની વાત છે.
સાચી વાત છે. આજકાલ બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં સતત રિફ્રેશ થવું, સતત નવું શીખતા રહેવું કેટલું જરૂરી છે. માઇક્રોસોફ્ટ જેવી, એમ કહીએ કે એક સમય થોડી પાછળ રહી ગયેલી લાગતી હતી એવી કંપની,
હા,
એ કેવી રીતે ફરી પાછી ટેકનોલોજીની દુનિયામાં આગળ આવી? આ આખી સફર, એમાંથી શું શીખવા જેવું છે એ આજે આપણે જરા વિસ્તારથી જોઈશું.
ચોક્કસ. પણ એ પહેલા આ પરિવર્તનની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે સત્ય નડેલા, એમના વિશે થોડું જાણી લઈએ.
હા, જરૂર.
એમનો જન્મ તો હૈદરાબાદમાં, પછી એન્જિનિયરિંગ અહીંયા કર્યું અને પછી આગળ ભણવા અમેરિકા ગયા, કમ્પ્યુટર સાયન્સ અને પછી MBA પણ કર્યું.
અને માઇક્રોસોફ્ટમાં ક્યારથી?
છેક 1992થી. એટલે સીઈઓ બન્યા એ પહેલાં જ કંપનીમાં લગભગ 2 દાયકા કરતાં વધુ સમયનો અનુભવ હતો એમની પાસે. અલગ અલગ ટેકનિકલ અને લીડરશીપ રોલમાં રહી ચૂક્યા હતા.
બાપરે, એટલે કંપનીની રગેરગથી વાકેફ હશે એમને.
હા, બિલકુલ. પણ વાત ખાલી અનુભવની નથી, એમની જે દ્રષ્ટિ છે એ કેમ આટલી અલગ ગણાય છે, શું એવું ખાસ હતું?
હા, એ જાણવું રસપ્રદ રહેશે.
જુઓ, કેટલીક વસ્તુઓ છે. એક તો આ કંપનીનો અંદરનો ઊંડો અનુભવ, બીજું એમના લીડરશીપ હેઠળ માઇક્રોસોફ્ટની જે નાણાકીય સફળતા મળી, મતલબ કે માર્કેટ કેપ 300 બિલિયનથી વધીને $1 ટ્રિલિયન ને પાર કરી ગયું, આ કોઈ નાનીસૂની વાત નથી.
ના, બિલકુલ નહીં.
પણ કદાચ જે સૌથી વધુ અસરકારક રહ્યું એ હતું એમના અંગત જીવનનો પ્રભાવ.
તમે એમના દીકરા ઝેન વિશે વાત કરી રહ્યા છો, જેમને સેરેબ્રલ પાલ્સી છે. નડેલા પોતે કહે છે કે એ અનુભવે એમને સહાનુભૂતિનો સાચો મતલબ શીખવ્યો એકદમ પાયામાંથી. એ સમજ આપી કે ટેકનોલોજી ખરેખર તો બધા માટે હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય, એમની શારીરિક ક્ષમતાઓ ગમે તે હોય, ટેકનોલોજી એમને મદદરૂપ થવી જોઈએ. તો આજે ઊંડી માનવીય સમજ છે, એની સાથે એમની ટેકનોલોજીકલ કુશળતા અને પેલી બહુ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, આ બધાનું મિશ્રણ એમને ખાસ બનાવે છે. એ ટેકનોલોજીને ખાલી પ્રોડક્ટ તરીકે નથી જોતા,
પણ લોકોના જીવનમાં કંઈક સારું કરવાના સાધન તરીકે જુએ છે.
બરાબર. માઇક્રોસોફ્ટનું નવું મિશન પણ એ જ કહે છે ને.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. હિટ રિફ્રેશ, આનો શું મતલબ? શું ખાલી કમ્પ્યુટરનું બટન દબાવવા જેવું છે?
હા હા, એટલું સહેલું તો નથી જ, પણ જરૂરી ચોક્કસ છે. નડેલાનું કહેવું છે કે ભલે વ્યક્તિ હોય કે કોઈ સંસ્થા, સતત નવું વિચારતા રહેવું, નવું કરતા રહેવું એ ખૂબ જરૂરી છે. નવીનીકરણ.
હા, પણ આ નવીનીકરણ આવે ક્યાંથી, પ્રેરણા ક્યાંથી મળે? એમનો જવાબ છે સહાનુભૂતિમાંથી, બીજાને સમજવાથી.
રસપ્રદ.
અને બીજી બહુ મોટી વાત એમણે કરી છે, પેલી નોએટોલ માનસિકતા છે ને, કે મને બધું આવડે છે, એ છોડીને લર્ન ઇટ ઓલ બનવાનું, એટલે કે મારે બધું શીખવું છે એવી જિજ્ઞાસા રાખવાની.
વાહ, એટલે આ પુસ્તક ખાલી બિઝનેસ સ્ટ્રેટેજીની વાત નથી કરતું, પણ આખી માનસિકતા બદલવાની વાત કરે છે.
બરાબર.
તો આ પુસ્તક ખરેખર કોના માટે છે? શું ફક્ત મોટી કંપનીઓના સીઈઓ માટે જ?
ના ના, એવું જરાય નથી. જુઓ, પુસ્તક 3 ભાગમાં વહેંચાયેલું છે એમ કહી શકાય. એક રીતે નડેલાની પોતાની સફર છે, બીજી રીતે માઇક્રોસોફ્ટ કેવી રીતે બદલાયું એની આખી વાત છે, અને ત્રીજું ભવિષ્યની ટેકનોલોજી અને આપણી જવાબદારીઓ વિશે છે.
ઓકે.
એટલે આ પુસ્તક નેતાઓ માટે તો છે જ, પણ સાથે સાથે ઉદ્યોગ સાહસિકો, ટેકનોલોજીસ્ટ, વિદ્યાર્થીઓ, અરે કોઈ પણ વ્યક્તિ જેને બદલાવમાં, ટેકનોલોજીમાં અને માણસાઈમાં રસ હોય ને, એ બધા માટે છે. મૂળ સવાલ એ છે કે એક મોટી જૂની સ્થાપિત સંસ્થા પણ પોતાને કેવી રીતે નવેસરથી શોધી શકે, પોતાની સંસ્કૃતિ કેવી રીતે બદલી શકે
અને ભવિષ્ય માટે તૈયાર થઈ શકે.
હા,
ચાલો તો આ સવાલમાં ઝૂંડા ઉતરીએ. પુસ્તકનો પહેલો ભાગ તમે કહ્યું એમ વ્યક્તિગત અને સાંસ્કૃતિક પરિવર્તન પર છે. નડેલા પોતાના અનુભવોથી શરૂ કરે છે, ખરું ને?
હા.
અને એમાં પેલો એમના દીકરા ઝૈનનો જન્મનો જે પ્રસંગ છે એ ખૂબ મહત્વનો વળાંક બની રહે છે.
એ અનુભવે એમને વ્યક્તિ તરીકે બદલ્યા, સહાનુભૂતિ શું છે એ શીખવ્યું. અને પછી જ્યારે સીઈઓ બન્યા ત્યારે એમને લાગ્યું કે માઇક્રોસોફ્ટની જે આખી સંસ્કૃતિ છે એમાં ક્યાંક આ જ સહાનુભૂતિની કમી છે.
કેવી રીતે? શું હતું એ સંસ્કૃતિમાં?
એમણે જે જોયું એ હતું કે કંપનીમાં પેલી નો ઇટ ઓલ માનસિકતા ઘર કરી ગઈ હતી. બધાને એમ કે મને બધું આવડે છે. અંદરોઅંદર ખૂબ સ્પર્ધા હતી. ટીમો એકબીજા સાથે હરીફાઈ કરતી હતી, પોતપોતાના સાઇલોમાં કામ કરતી હતી. એટલે કે એક ટીમ શું કરે છે એની બીજીને ખાસ ખબર ના હોય અથવા મદદ કરવાની ભાવના ઓછી હોય.
એટલે સહયોગનો અભાવ.
બિલકુલ. અને આનાથી શું થાય? નવીનતા અટકી જાય, બધા પોતપોતાનું સાબિત કરવામાં લાગેલા હોય, સાથે મળીને કંઈક નવું બનાવવાનો વિચાર ઓછો આવે.
તો આ પરિસ્થિતિ બદલવા એમણે શું પગલાં લીધા? ખાલી કહી દેવાથી તો કલ્ચર બદલાતું નથી ને?
સાવ સાચી વાત. એમણે સીધો આદેશ ના આપ્યો, પણ એમણે કેરોલ ડ્વેકનો જે ગ્રોથ માઇન્ડસેટનો કોન્સેપ્ટ છે ને એ અપનાવ્યો.
એટલે પેલો લર્ન ઇટ ઓલ વાળો.
હા. એમણે ભાર મૂક્યો કે આપણે બધું જાણનારા નથી બનવાનું, પણ બધું શીખનારા બનવાનું છે. જિજ્ઞાસા રાખવાની, ભૂલો થાય તો એમાંથી શીખવાનું, પડકારો આવે તો એને સ્વીકારવાના.
અને પેલું મિશન પણ બદલ્યું હતું ને?
હા, એ પણ બહુ મોટો ફેરફાર હતો. માઇક્રોસોફ્ટનું નવું મિશન, પૃથ્વી પરની દરેક વ્યક્તિ અને દરેક સંસ્થાને વધુ હાંસલ કરવા માટે સશક્ત બનાવવું, આ એક મોટો હેતુ હતો. એનાથી કર્મચારીઓને લાગ્યું કે અમે કંઈક મોટા ધ્યેય માટે કામ કરી રહ્યા છીએ.
પણ આ બધું, આ ગ્રોથ માઇન્ડસેટ, નવું મિશન, એને જમીન પર કેવી રીતે ઉતાર્યું રોજબરોજના કામમાં?
એના માટે એમણે ત્રણ મુખ્ય સ્તંભ નક્કી કર્યા. પહેલું, ગ્રાહક પ્રત્યે લગાવ, કસ્ટમર ઓબ્સેશન. એટલે કે ગ્રાહક શું વિચારે છે અને શું જોઈએ છે એ ઊંડાણપૂર્વક સમજો.
ઓકે.
બીજું, વિવિધતા અને સમાવેશ, ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન. એટલે કે અલગ અલગ વિચારો, અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકોને આવકારવા અને એમના વિચારોને મહત્વ આપવું. અને ત્રીજું, વન માઇક્રોસોફ્ટ. પેલી આંતરિક દિવાલો તોડી નાખવાની, બધી ટીમોએ સાથે મળીને એક લક્ષ્ય માટે કામ કરવાનું.
અને આ બધું કરવા માટે એક સલામત વાતાવરણ પણ જરૂરી છે, ખરું ને?
બિલકુલ. એને એ લોકો સાયકોલોજિકલ સેફ્ટી કહે છે. એટલે કે કર્મચારીઓને એવો ડર ના હોવો જોઈએ કે હું કંઈક નવું કહીશ ને ખોટું પડશે તો, કે મારી ભૂલ થશે તો મારી ટીકા થશે, એવો માહોલ બનાવવાનો જ્યાં લોકો ડર્યા વગર પોતાના વિચારો રજૂ કરી શકે, ભૂલો સ્વીકારી શકે.
સમજાયો. આ તો લાંબી પ્રક્રિયા હશે.
હા, ચોક્કસ. આ કંઈ રાતોરાત નથી થયું, સતત પ્રયત્નો કરવા પડ્યા છે.
સારું, તો આ થઈ સંસ્કૃતિ બદલવાની વાત. પણ આ નવી વિચારસરણીની સ્ટ્રેટેજી પર શું અસર થઈ? મતલબ કે નક્કર બિઝનેસ નિર્ણયોમાં આ કેવી રીતે દેખાયું?
અહીંયા બહુ મોટો બદલાવ આવ્યો. જુઓ, વર્ષો સુધી માઇક્રોસોફ્ટની ઓળખ શું હતી?
વિન્ડોઝ.
બરાબર. આખી કંપની જાણે વિન્ડોઝની આસપાસ જ ફરતી હતી. નડેલાએ આ વિન્ડોઝ સેન્ટ્રિક વિચારસરણી છોડી. એમણે કહ્યું, આપણી સ્ટ્રેટેજી હશે ક્લાઉડ ફર્સ્ટ, મોબાઈલ ફર્સ્ટ.
ક્લાઉડ ફર્સ્ટ, મોબાઈલ ફર્સ્ટ. આનો મતલબ શું? વિન્ડોઝનું મહત્વ ઓછું કરી નાખ્યું?
ના, મહત્વ ઓછું કરવાની વાત નહોતી, પણ એના પરની નિર્ભરતા ઓછી કરવાની વાત હતી. એમણે જોયું કે દુનિયા મોબાઈલ તરફ અને ક્લાઉડ તરફ જઈ રહી છે, તો એ દિશામાં જવું જરૂરી હતું.
કોઈ ઉદાહરણ?
સૌથી મોટું અને કદાચ ચોંકાવનારું ઉદાહરણ, માઇક્રોસોફ્ટ ઓફિસને એમણે એપલના આઈપેડ અને આઈઓએસ પર અને ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું.
ઓહ, પહેલા તો આવું વિચારાય પણ નહીં.
બરાબર ને? કેટલાય લોકોએ ત્યારે કહ્યું હતું કે આનાથી તો વિન્ડોઝને જ નુકસાન થશે, પણ નડેલાનો ફોકસ ગ્રાહક પર હતો. ગ્રાહક જ્યાં હોય ત્યાં આપણે પહોંચવું જોઈએ.
અને બીજો મોટો ફોકસ ક્લાઉડ પર, એઝ્યોર.
હા, એઝ્યોર આજે જુઓ એમેઝોન વેબ સર્વિસીસ AWS ને કેવી ટક્કર આપી રહ્યું છે. થોડા વર્ષો પહેલા કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવું થશે. એ જ રીતે એમના સર્ફેસ ડિવાઇસ પણ આ નવી સ્ટ્રેટેજીનો જ એક ભાગ હતા. પણ મારા મતે જે સૌથી ક્રાંતિકારી કહી શકાય એવો ફેરફાર હતો એ હતો ભાગીદારી અને ઓપન સોર્સ પ્રત્યેનો એમનો નવો અભિગમ.
હા, એ વાત તો સાચી. માઇક્રોસોફ્ટ અને ઓપન સોર્સ, ખાસ કરીને લિનક્સ, એ તો જાણે દુશ્મન જેવા ગણાતા હતા એક સમયે.
અને આજે માઇક્રોસોફ્ટ ઓપન સોર્સમાં સૌથી વધુ યોગદાન આપનારી કંપનીઓમાંની એક છે. એટલું જ નહીં, એમણે એપલ, ગૂગલ જેવી સ્પર્ધક કંપનીઓ સાથે પણ હાથ મિલાવ્યા, પાર્ટનરશિપ કરી.
એટલે પેલી ઝીરો સમ ગેમ વાળી વિચારસરણી બદલી.
હા, કે કોઈ જીતે તો કોઈએ હારવું જ પડે એવું નથી, સાથે મળીને પણ આગળ વધી શકાય છે, એક આખી ઇકોસિસ્ટમ બનાવી શકાય છે. લિંક્ડઇનનું જે અધિગ્રહણ કર્યું એ પણ આ જ દિશામાં એક મોટું પગલું હતું.
ઓકે, તો સંસ્કૃતિ બદલાઈ, સ્ટ્રેટેજી બદલાઈ. હવે વાત કરીએ ભવિષ્યની. પુસ્તકનો ત્રીજો ભાગ ફ્યુચર ટેકનોલોજી અને એની સાથે જોડાયેલી જવાબદારીઓ પર છે. કઈ ટેકનોલોજી પર નડેલા ભાર મૂકી રહ્યા છે?
મુખ્યત્વે ત્રણ ટેકનોલોજીની વાત છે. મિક્સ્ડ રિયાલિટી, MR, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ.
મિક્સ્ડ રિયાલિટી એટલે પેલું હોલોલેન્સ જેવું?
હા, જે વાસ્તવિક દુનિયા અને ડિજિટલ દુનિયાને ભેળવી દે. પછી AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આને તો એ આજના યુગની સૌથી પરિવર્તનકારી ટેકનોલોજી માને છે.
પણ AIને લઈને તો ઘણી ચિંતાઓ પણ છે ને? નોકરીઓ જતી રહેશે, માણસોની જગ્યા મશીન લઈ લેશે, આવું બધું. નડેલા શું માને છે?
એમનો દ્રષ્ટિકોણ ઘણો હકારાત્મક છે. એમ માને છે કે AIનો મુખ્ય ઉદ્દેશ માણસની ક્ષમતાઓને વધારવાનો છે, એને રિપ્લેસ કરવાનો નથી. માઇક્રોસોફ્ટ તો AIને ડેમોક્રેટાઇઝ કરવા માંગે છે, એટલે કે એ બધા માટે સરળતાથી ઉપલબ્ધ બને. પણ હા, એ લોકો એમના ટે ચેટબોટવાળા અનુભવમાંથી શીખ્યા છે, એટલે AIના નૈતિક પાસાઓ પર, જેમ કે નિષ્પક્ષતા, પારદર્શિતા, સુરક્ષા, જવાબદારી, એના પર ખૂબ જ ભાર મૂકે છે.
અને ત્રીજી ટેકનોલોજી ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એ તો હજી બહુ દૂરની વાત લાગે છે.
હા, હજી શરૂઆતના તબક્કામાં છે, પણ નડેલા માને છે કે ભવિષ્યની જે મોટી અને જટિલ સમસ્યાઓ છે, નવી દવાઓ શોધવાથી માંડીને નવા મટીરિયલ્સ બનાવવા સુધી, એ બધી ઉકેલવાની ક્ષમતા ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં છે.
હવે ને?
બિલકુલ. જેમ કે લોકોની પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટીનો સવાલ, યુઝર્સના ડેટાનું શું, સરકારો સાથે કેવી રીતે કામ કરવું, એ એપલ અને FBI વચ્ચેના કેસનો ઉલ્લેખ પણ કરે છે.
હા.
બીજો મોટો મુદ્દો છે આર્થિક અસમાનતા અને નોકરીઓ પર શું અસર થશે. શું ટેકનોલોજીનો ફાયદો અમુક લોકોને જ મળશે? આના માટે લોકો સ્કિલ ડેવલપમેન્ટ અને એક નવા પ્રકારના સોશિયલ કોન્ટ્રાક્ટની જરૂરિયાત પર ભાર મૂકે છે.
વાહ, ઘણી બધી વાતો થઈ. જો આપણે આ આખી ચર્ચા અને પુસ્તકમાંથી 3-4 મુખ્ય સંદેશ તારવવા હોય તો એ કયા હોઈ શકે, જે આપણા રોજિંદા જીવનમાં કે કામમાં પણ કદાચ ઉપયોગી થાય?
હા, ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે સહાનુભૂતિ, એમ્પથી. આ ખાલી એક સારો ગુણ નથી, પણ નડેલા બતાવે છે તેમ આ એક સ્ટ્રેટેજિક જરૂરિયાત છે.
સ્ટ્રેટેજિક કેવી રીતે?
કારણ કે જ્યારે તમે બીજાને, તમારા ગ્રાહકોને, તમારા કર્મચારીઓને, સમાજને સમજો છો, ત્યારે જ તમે એમની સાચી જરૂરિયાતો જાણી શકો છો, અને એમાંથી જ નવા આઈડિયાઝ, નવી પ્રોડક્ટ્સ, નવા સોલ્યુશન્સ જન્મે છે. એટલે સહાનુભૂતિ ઇનોવેશન માટે જરૂરી છે. આપણા ગુજરાતના સંદર્ભમાં પણ જુદા જુદા લોકોની જરૂરિયાતો સમજવા માટે આ બહુ ઉપયોગી છે.
બરાબર. બીજો મુદ્દો પેલો લર્ન ઇટ ઓલ વાળો, ગ્રોથ માઇન્ડસેટ.
હા, આજનો સમય જેવો છે કે સતત શીખતા રહેવું પડે. જે શીખવાનું બંધ કરી દે એ પાછળ રહી જાય. ભૂલો થાય એને નિષ્ફળતા ગણવાને બદલે એને શીખવાની પ્રક્રિયાનો ભાગ ગણવો. આ ફક્ત કોર્પોરેટ માટે નહીં, આપણા બધા માટે લાગુ પડે છે.
સાચી વાત.
ત્રીજું, સ્પર્ધા કરતા સહયોગ પર ભાર. પેલી હુજ જીતુવાળી માનસિકતા લાંબો સમય કામ નથી આવતી. ક્યારેક તમારા પ્રતિસ્પર્ધી સાથે મળીને પણ કંઈક મોટું કરી શકાય છે. ઇકોસિસ્ટમ બનાવવાની વાત આપણા સ્ટાર્ટઅપ કલ્ચરમાં પણ હવે આ વધુ જોવા મળે છે.
અને ચોથો મુદ્દો AI વિશેનો.
હા, AIનો હકારાત્મક ઉપયોગ એ માણસની ક્ષમતા વધારવા માટે છે, એને ડરાવવા માટે નહીં. અલબત્ત એની સાથે જોડાયેલી નૈતિક જવાબદારીઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પણ એનાથી ડરીને બેસી રહેવાને બદલે એનો સારો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ વિચારવું રહ્યું.
અને છેલ્લો મુદ્દો કદાચ ઉદ્દેશ્યપૂર્ણ નેતૃત્વનો.
બરાબર. ખાલી નફો કમાવવો એ જ ધ્યેય ન હોવો જોઈએ. તમારી સંસ્થા સમાજ માટે શું મૂલ્ય ઊભું કરે છે? નડેલા કહે છે તેમ કલ્ચર એ જ સ્ટ્રેટેજી છે. મૂલ્યો વગરની સફળતા ટકતી નથી.
આ પુસ્તકમાં અમુક વાક્યો ખરેખર યાદ રહી જાય એવા છે, જે આખા વિચારને ટૂંકમાં કહી દે.
હા, દાખલા તરીકે પેલું વાક્ય, આપણે બધું જાણનાર યાની કે નો ઇટ ઓલ બનવાને બદલે બધું શીખનાર યાની કે લર્ન ઇટ ઓલ બનવાની જરૂર હતી. કેટલી સીધી અને સચોટ વાત છે. આખી માનસિકતા બદલવાની ચાવી આમાં જ છે.
અને પેલું સહાનુભૂતિવાળું, સહાનુભૂતિ તમને વધુ સારા સંશોધક બનાવે છે. આ બતાવે છે કે બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારવું એ ફક્ત લાગણીની વાત નથી, પણ એનાથી તમને વધુ સારા ઉકેલો મળે છે.
લીડરશિપ માટે પણ એક મસ્ત વાક્ય છે, સીઈઓમાં સી એટલે કલ્ચર, સંસ્કૃતિ. લીડરનું મુખ્ય કામ ફક્ત સ્ટ્રેટેજી બનાવવાનું નથી, પણ એવું કલ્ચર બનાવવાનું છે જ્યાં લોકો શ્રેષ્ઠ કામ કરી શકે.
અને છેલ્લે, જે ટેક ઇન્ડસ્ટ્રીની હકીકત છે, આપણો ઉદ્યોગ પરંપરાનું નહીં પણ નવીનતાનું સન્માન કરે છે. એટલે કે જો તમે બદલાશો નહીં, નવું નહીં કરો, તો તમે પાછળ રહી જશો.
તો આ બધા વિચારોને આપણે અમલમાં કેવી રીતે મૂકી શકીએ? દાખલા તરીકે, કોઈ ટીમ લીડર હોય, એ પોતાની ટીમમાં ગ્રોથ માઇન્ડસેટ કેવી રીતે લાવી શકે?
કદાચ ભૂલો થાય ત્યારે લોકોને ધમકાવવાને બદલે એમાંથી શું શીખ્યા એની ચર્ચા કરવી. કોઈ નવો પ્રયોગ કરે અને નિષ્ફળ જાય તો એને સપોર્ટ કરવો.
હા, અને પોતે પણ સ્વીકારવું કે મને બધું નથી આવડતું, આપણે સાથે મળીને શીખીશું.
બરાબર. અને પેલું સહાનુભૂતિથી સાંભળવું, ટીમ મેમ્બર શું કહેવા માંગે છે એ ખરેખર સમજવાનો પ્રયત્ન કરવો.
અને આપણે પોતે વ્યક્તિગત રીતે, આપણે પણ કોઈ નવો પડકાર આવે ત્યારે ગભરાઈ જવાને બદલે એને શીખવાની તક તરીકે જોઈ શકીએ, કોઈ નવી સ્કિલ શીખવાનો પ્રયત્ન કરી શકીએ.
હા, ચોક્કસ. અને મોટી સંસ્થાઓ પણ વિચારી શકે કે શું અમે ખરેખર અંદરોઅંદરની સ્પર્ધા ઓછી કરીને સહયોગ વધારી રહ્યા છીએ. શું અમે નવી ટેકનોલોજી લાવીએ ત્યારે એની સમાજ પર શું અસર થશે એ વિચારીએ છીએ.
આપણે પેલું ઉદાહરણ લઈએ. ધારો કે ગુજરાતમાં કોઈ નાનો વેપારી છે, પરંપરાગત ધંધો કરે છે. હવે બજાર બદલાઈ રહ્યું છે, ઓનલાઈન સ્પર્ધા વધી રહી છે.
હા,
જો એ લર્ન ઇટ ઓલ માનસિકતા અપનાવે તો એ શું વિચારે? મારા ગ્રાહકો હવે શું ઈચ્છે છે? ઓનલાઈન કેવી રીતે જવાય? શું કોઈ નવી ટેકનોલોજી છે જે મારો ખર્ચ ઘટાડી શકે? શું હું કોઈ યુવાન સ્ટાર્ટઅપ સાથે જોડાઈ શકું? આ જે જિજ્ઞાસા છે ને, એ જ એને ટકાવી રાખશે અને કદાચ આગળ પણ લઈ જશે.
આ પુસ્તક અને આખી ચર્ચામાંથી મને વ્યક્તિગત રીતે જે સૌથી વધુ સ્પર્શી ગયું ને, એ છે કે કેવી રીતે સત્ય નડેલાનો એક અત્યંત અંગત, ઊંડો અનુભવ, એમના પુત્રની બીમારી, એ ફક્ત એમની ફિલોસોફી ના રહી પણ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એકની આખી કોર્પોરેટ સ્ટ્રેટેજી અને કલ્ચરનો આધાર બની ગઈ. આ બતાવે છે કે નેતૃત્વમાં માનવીય પાસું કેટલું શક્તિશાળી હોઈ શકે છે.
અને મને જે વાત ખૂબ ગમી તે એ છે કે સાંસ્કૃતિક પરિવર્તનને એમણે ફક્ત HR ડિપાર્ટમેન્ટનું કામ ના ગણ્યું, પણ એને મુખ્ય સ્ટ્રેટેજિક એડવાન્ટેજ તરીકે જોયું. નડેલાએ ખરા અર્થમાં સાબિત કર્યું કે સાચું કલ્ચર હોય ને તો જ બેસ્ટ સ્ટ્રેટેજી પણ સફળ થાય. અને હા, બીજું કે ભવિષ્યની આટલી બધી શક્તિશાળી ટેકનોલોજીનો ઉપયોગ માનવતાના ભલા માટે જવાબદારીપૂર્વક કરવાની એમની જે પ્રતિબદ્ધતા છે એ પણ બહુ મહત્વની છે. આશા રાખીએ કે વધુ નેતાઓ આ રીતે વિચારે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.